તારીખ 2/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 221 તથા 189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138
દર્શન પ્રશ્ન ભાવનાનો પ્રશ્ન કર્યો છે. ભાવના ભાવનામાં ઘણો ફેર હોય છે. ઉપર ઉપરની કોઈ ભાવના હોય છે, એક ભાવના એવી કે અંતર ભેદી નાખે એટલે અંતર પરિણતિ જે સંસારની છે એને ફેરવી નાખે, અંદરમાંથી ફેરફાર કરી નાખે. અંદરમાંથી જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી ઉપર ઉપરનો ફેરફાર ટકતો નથી. ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. મંદ ભાવના કે ઉપર ઉપરથી ભાવના કે મંદ પુરુષાર્થ કર્યા કરે એ ઉગ્ર ભાવના નહીં. શું કે છે? ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. ભેદ જ્ઞાન ની ભૂમિકા સુધી પહોંચી જાય. ભાવના તો પહેલેથી જાગે, પછી બધા સ્ટેજ શરૂ થાય. છેલ્લું સ્ટેજ છે ભેદ જ્ઞાન છે કે જે સ્વાનુભૂતિનું કારણ છે, ઉપયોગનું કારણ છે. એવું જે ભેદ જ્ઞાન છે એવી દશાએ પહોંચી જાય એવી ભાવના હોવી. ત્યાં સુધી ભાવનામાં ભાવનાનું ફોર્સ જ કામ કર્યા કરે. ભાવના હોય તો વિજ્ઞાન નો પ્રયત્ન બરાબર ચાલે, બાકી વિચાર વિકલ્પ ચાલે એ કઈ વિજ્ઞાન નથી. લોકો વિજ્ઞાન માની લે પણ પછી થાકી જાય. આપણે તો વિજ્ઞાનને ઘણું વિજ્ઞાન કર્યું, આપણને કઈ થતું જ નથી. વિજ્ઞાન હોતું જ નથી પછી ક્યાંથી થાય? બાકી વિજ્ઞાનના ફળમાં શુદ્ધો ઉપયોગ થયા વિના ભેદ નહીં. પ્રોસેસ જ એવો છે, એને અનુભવ થાય જ. બધું આ બધા સ્ટેજ આવી ગયા. બધા વેદનાથી માંડીને અવલોકન પૂરું થઈને વિજ્ઞાન સુધી પહોંચી જાય, એના વચ્ચેના બધા આવી જાય. પોતાનું લક્ષ્ય આવી જાય, સત્પુરુષની ઓળખાણ આવી જાય, પ્રયોજનની દ્રષ્ટિ આવી જાય, બધા સ્ટીલનો વૈરાગ્ય અને ઉદાસીનતાનો ક્રમ આવી જાય, એ બધું આવી જાય. પછી વિજ્ઞાનનો વારો આવે છેલ્લે, અને એ વિજ્ઞાન થાય ત્યારે અનુભવ થયા વિના રહે. બીજા સંકેત પછી જે ભેદ જ્ઞાન ચાલે એના ફળમાં શુદ્ધ ઉપયોગ થાય. ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. એટલે ભેદ જ્ઞાન સહજ ભેદ જ્ઞાનની દશાએ ચડી જાય એવી ભાવના હોવી જોઈએ. મંદ મંદ ભાવના કે ઉપર ઉપરથી ભાવના કે મંદ પુરુષાર્થ કર્યા કરે એ કોઈ ઉગ્ર ભાવના નથી, અથવા એ ખરી ભાવના નથી. એ ભાવના હોવી જોઈએ એવી ભાવના નથી. આ તો અંતરને ભેદી નાખે, અંતરમાંથી ભેદ જ્ઞાન કરી નાખે એવી ભાવના કોઈ જુદી જ હોય છે. એ ક્યાંય થંભે નહીં, ક્યાંય અટકે નહીં, ક્યાંય તૂટે નહીં, એવું એવી ભાવના કામ કરે. ભાવના વિરુદ્ધ જરાક પરિણામ ચાલે તો એને ઠેસ વાગે, ભાવનાને ખબર પડી જાય. ભાવના જાગૃતિ પણ એટલી લઈ આવે. બાકીના બધા સ્ટેજના પરિણામો વેદ જ્ઞાન અને સ્વાનુભવ આ બધાના મૂળિયા ભાવનામાં રહ્યા છે. બધા પરિણામ થવાના મૂળિયા એક ભાવનામાં રહ્યા છે.
ભાવનામાં જ્ઞાન ધારા ચાલુ થઈ જાય.
જ્ઞાન ધારા તો પછી થાય છે, સ્વાનુભવ પછી ચાલુ થાય
છે.
જ્ઞાન પૂર્વક સ્વાનુભવ થયો, શુદ્ધો થયો, પછી જ્ઞાન ધારા ચાલુ થાય છે. જ્ઞાન દશાનો વિષય છે. ભાવનાની ધારા ચાલે. અંતર ને ભેદી નાખે, અંતર માંથી ભેદ જ્ઞાન કરી નાખે એવી ભાવના કોઈ જુદી જ હોય છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતા તેની શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે. અંતરના ચૈતન્યના માર્ગે ચાલતા એટલે પછી આત્માના અનુભવના માર્ગે ચાલતા શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે, એ જ્ઞાન ધારા. અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે એટલે વિભાવ અને સ્વભાવની પરિણતિ જુદી પડી જાય છે. અલ્પ વિભાવ પરિણતિ અધુરાશને લઈને થાય છે, પણ તે વિજ્ઞાન કરે છે કે હું તો ચૈતન્ય છું. હું થોડું ઘણું વિભાવની પરિણતિ રહી છે તો પોતાના પુરુષાર્થની અધુરાશને લઈને રહી છે જ્ઞાનીને. એ પછી જ્ઞાન દશાનું જે ભેદ જ્ઞાન ચાલે છે એ ભેદ જ્ઞાનને લઈને પોતાના સ્વરૂપમાં અભેદતા સધાતી જાય છે. હું તો ચૈતન્ય છું એનો અર્થ કે પોતાના સ્વરૂપમાં અભેદતા સદસાતો જાય છે. ભેદ જ્ઞાન દ્વારા પરથી ભિન્નતા સાધે છે અને સ્વરૂપથી અભિન્નતા સાધે છે. આ વિભાવ મારો નથી, આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે. આ વિભાવ મારો નથી, વિભાવનો નિષેધ આવે છે અને એ સંસાર પરિણતિને ભેદીને ચૈતન્ય તરફ પરિણતિ દોડી જાય છે. આખી પરિણતિ બદલાઈ જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે. ભાવનાના ફળમાં શુદ્ધ ઉપયોગ આવી જાય છે. જ્ઞાન થઈને શુદ્ધ ઉપયોગ આવી જાય છે. ભાવ ભાષણ પછી પરિણતિમાં મોટો ફેર પડે છે. પરિણતિ તો પહેલેથી શરૂ થાય છે સ્ટેજ વાઇઝ. ભાવ ભાષણ પછી પરિણતિ છે એ ઘણી જોરદાર પરિણતિ થઈ જાય છે પુરુષાર્થને. ચાલતો ક્રમ છે 188 સુધી છે, 189. ઉપયોગ ને સૂક્ષ્મ કરીને સ્વરૂપ ને ગ્રહણ કરાય છે. ધ્યાનમાં પોતે પોતાના જ્ઞાન દ્વારા સૂક્ષ્મ ઉપયોગ કરીને પોતાને ગ્રહણ કરે એનું નામ ધ્યાન છે. શ્વાસોશ્વાસ ઉપર એકાગ્રતા થાય એનું નામ ધ્યાન નથી. એટલે એમાંથી પ્રશ્ન આગળ ચાલ્યો કે સૂક્ષ્મ ઉપયોગની ભૂમિકા એ પહોંચવા માટે શું કરવું. તત્વના ઊંડા વિચારો કરવા સમાધાનમાં, નાયકની લગની લગાવી તેનો મહિમા કરવો, ઉપયોગ ની સૂક્ષ્મતા નો કારણ છે રુચિ. રુચિ ના આ બધા ફેક્ટર છે કે લગ્ન લાગે, ઊંડી વિચારણા ચાલે, શું અને બીજું મૂલ્ય ઓછું થઈને આત્માનું મૂલ્ય વધારે આવે, એ બધા રુચિને બતાવનારા ભાવો છે. અને એ ભાવોથી ઉપયોગ સૂક્ષ્મ થાય છે. પ્રયોજનની પકડ પણ જેટલી તીવ્ર હોય, તીખી હોય, એટલો ઉપયોગ પણ સૂક્ષ્મ થાય છે. પણ એનું કારણ એ રુચિ જ છે. એનું કારણ પણ સ્વરૂપની રુચિ જ છે. સ્વરૂપ પ્રાપ્તિની રુચિ છે એ ઉપયોગને સૂક્ષ્મ કરે છે. એનો અર્થ એ છે કે સ્વરૂપ પ્રાપ્તિની અરુચિ ઉપયોગને સ્થૂળ કરે છે. એને સૂક્ષ્મ ઉપયોગ સિવાય ગ્રહણ ન કરી શકાય. ગુરુદેવ દ્રષ્ટાંતે આપતા કે ઝીણા હીરા અને ઝીણા મોતી પકડવા માટે સમાણી હોય, એનું પોઈન્ટ એનાથી તપેલી ન પકડાય. હીરા ને મોતી ના વેપાર વાળા ને તો સમાણી રાખવી જોઈએ. એમ આ વેપાર એવો સૂક્ષ્મ છે, એમાં ઉપયોગ સૂક્ષ્મ હોય તો જ કામ કરે. સ્થૂળ ઉપયોગ વાળાનો ઉપયોગ કામ ન કરે. સ્થૂળ ઉપયોગમાં સંસારની રુચિ છે, આત્માની અરુચિ છે. સ્થૂળ ઉપયોગમાં સંસારની રુચિ છે અને સંસારના પદાર્થોની કિંમત છે અને એને સંસારના વિષયોની પણ રુચિ છે, ઉદ્ગળોની પણ રુચિ છે. એને એ રુચિ વાળાને ઉપયોગ સૂક્ષ્મ કામ ન કરે. ઉપયોગ એનો સ્થૂળ થઈ જાય. બુદ્ધિ ઘણી હોય, ના વેપારમાં, બીજા ત્રીજામાં, એના પોતાના કામમાં જે જાતનો સૂક્ષ્મ લઈને પૂર્વકર્મને લઈને આવ્યો હોય, એ પૂર્વકર્મનો મૂડી છે. જેમ પૂર્વકર્મના પુન છે એમ સૂક્ષ્મ પણ પૂર્વકર્મ આધારિત છે. એમાં બુદ્ધિ ઘણી ચાલે. એરોપ્લેન બનાવે, બોમ્બ પણ બનાવે, રોકેટ પણ બનાવે. આત્માને ગ્રહણ કરવામાં ઉપયોગ કામ ન હોય, સૂક્ષ્મ ઉપયોગ ન થઈ શકે. એવું છે. બુદ્ધિ ઘણી હોવી, સૂક્ષ્મ ગણો હોવો એક વાત છે, અને જ્ઞાનની સૂક્ષ્મતા ને નિર્મળતા હોવી બીજી વાત છે. સ્વરૂપ શુદ્ધ હોવાથી ઉપયોગમાં નિર્મળતા પણ જોઈએ અને સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી ઉપયોગમાં સૂક્ષ્મતા પણ જોઈએ. એ બે ફેક્ટર ઉપયોગને પ્રાપ્ત થાય ત્યારે જ ઉપયોગ સ્વરૂપને ગ્રહણ કરે કરી શકે, નહીતર ગ્રહણ કરી શકે નહીં. આત્મ સ્વરૂપ છે એ શુદ્ધ છે, નિર્મળ છે અને સૂક્ષ્મ છે, તો એને ગ્રહણ કરનાર ઉપયોગ પણ સૂક્ષ્મ અને નિર્મળ હોવો જરૂરી છે. જે ગ્રહણ થાય, નહીતર ગ્રહણ ન થાય એ સમજી શકાય એવી વાત છે. લોહીનો ડાઘ લોહીથી ન ધોવાય, કોલસાનો ડાઘ કોલસાથી સાફ ન કરાય. એના માટે પાણીને ડિટર્જન્ટ જોઈએ. એના જેવી વાત છે. જેટલો જેટલો દર્શનનો મંદ થતો જાય એટલો દર્શનનો અનુભવ તૂટતો જાય, એની શક્તિને રસ ઘટતો જાય, એટલું એટલું જ્ઞાન નિર્મળ થાય. અને સૂક્ષ્મ પણ થાય. એટલે આ જે આખો પ્રોસેસ છે એ દર્શન ને અનુભવ તોડવાનો પ્રોસેસ છે. બહુ વ્યવસ્થિત વાત છે. જેમ મિકેનિકલ એન્જિનિયર એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, સાયન્સ છે, કેમિકલ એન્જિનિયરિંગ છે, હવે તો હવે તો એ શબ્દ લાગે છે સેલ્સ એન્જિનિયરિંગમાં લાગે છે. વિચાર કરવા માટે નિષ્ણાતો હોય એના જ્ઞાનને સેલ્સ એન્જિનિયરિંગ કહે છે. ઠીક, પણ જેમ એક વિજ્ઞાન છે એમ આ એક વિજ્ઞાન છે. દર્શન મોહને જ્યાં સુધી નવરો પાડો નહીં ત્યાં સુધી જીતવાની કોઈ આશા નથી. દર્શન મોહને ન જીતો ત્યાં સુધી બીજા દોષોને જીતવાની કોઈ આશા રાખવી નહીં. નિર્દોષ થવાની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. એમ નથી પૂજા ભક્તિ શાસ્ત્ર વાંચી લ્યો, આ કરી લ્યો, તે કરી લ્યો, ફલાણું કરી લ્યો એટલે થઈ જાય એમ નથી. સમજણ પૂર્વક બરાબર વ્યવસ્થિત રીતે કામ હાથમાં લેવું જોઈએ. નહીતર ગુરુદેવની ભાષામાં કહીએ તો એ જેટલું બધું કરે છે એ બધા કડાકૂટા છે, કડાકૂટ છે બધી. આચાર્યો તો એને ક્લેશ કે છે. શું કે છે? ક્લિશતામ. 142 વર્ષમાં લીધું છે અમૃતચંદ્ર આચાર્ય. એ બધું કરીને ક્લિશતામ, ક્લેશ તમે પામો તો પામો, એટલે એ સમજણ વગર બધું કરતા તમે ક્લેશ પામશો. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત નહીં થાય. વ્રતના ભારથી ગમે એટલા તપ કરો, શરીર ભાંગી જાય એટલો ભગનાશ ચીરા ભાંગી જાય તૂટી મરો એમ કે કઈ થવાનું. અમૃતચંદ્રાચાર્ય વાત કરે છે. જ્ઞાન નો રોલ સમજણ કરવી તે છે. સ્વલક્ષી યથાર્થ સમજણ કરવી તે જ્ઞાનનો રોલ છે. જો સ્વલક્ષી યથાર્થ સમજણ થાય તો પોતાને અંતઃકરણની શુદ્ધિ માટે વેદના ઉપડ્યા વિના રહીએ નહીં. ચિંતના ઉભી થાય ત્યારે આ જીવે અનંતકાળથી ઘણા વિપરીત ભાવો કરી કરીને, ઘણા વિપરીત સંસ્કારો ગ્રહણ કરી કરીને બહુ સંસારની પરિણતિ તગડી બનાવેલી છે. નિવૃત સુધી જવાના પરિણામ આ જીવે કર્યા છે. અનંતવાર નિગોદમાં ગયો છે. હજી નહીં સમજે તો અનંતવાર નિગોદમાં એક વાર નહીં, અનંતવાર નિગોદમાં જશે. એટલે એને એની ચિંતાને વેદના ઉગડ્યા વિના એને એ સ્વલક્ષી સમજણ એના પાયામાં છે. વિજ્ઞાનનો રોલ છે. પછી બધે તબક્કામાં મુમુક્ષુની ભૂમિકામાં પ્રધાનપણે એ જ્ઞાનનો રોલ જ કામ કરે છે. જ્ઞાન સ્વલક્ષી જ્ઞાન જ કામ કરે છે. એ સ્વલક્ષી જ્ઞાન રુચિને ઉત્પન્ન કરે, પુરુષાર્થને ઉત્પન્ન કરે, જિજ્ઞાસાને ભાવનાને ઉત્પન્ન કરે. ભાવનાને ઉત્પન્ન કરવાનું કારણ પણ જ્ઞાનનું સ્વલક્ષી જ્ઞાન છે. એટલે શું ને, તત્વના ઊંડા વિચારો કરવા. ઊંડા વિચારોમાં એ વાત છે. શું? સ્વલક્ષી. ઘણી વાર પ્રશ્ન પૂછતા તો નીરજ, કેમ થતું નથી, મારે કરવું છે ને કેમ થતું નથી, મારે તો કરવું છે પણ કેમ થતું નથી. કઈ થોડોક ઊંડો વિચાર ચાલ્યો એટલે પકડાણો. પહેલેથી જ પોલ હતી મારે કે આ લાઈનમાં જવું છે ખરું, પણ કદાચ સક્સેસ નહીં જાય તો પછી ધંધા વેપારમાં લાગીને, કમાણીમાં લાગીને, પૈસા કમાવા બરાબર પાછા આપણે વાંધો આવશે. શું છે બધા વેપાર ધંધો તો મતલબ બાપ દાદા નો થાપેલો હોય એટલે વાંધો આવે નહીં. અમે તો સુન માંથી ઉભા થયા હતા. બેંક બેલેન્સ નીલ એટલે બેંક માં ખાતું જ નતું. પછી બેલેન્સ નો સવાલ રહેતો નથી. બેંક માં ખાતું હોય તો બેલેન્સ હોય ને એની અંદર. ચાલો સેવિંગ ખાતામાં 5 રૂપિયા રાખ્યા છે એ કઈ નહીં. તો મૂકવું પડતું એ દિશામાં જવું જ નથી. શું જવું તો બી આખી દુનિયા લેવી તે 19 વર્ષ મુંબઈ ખરીદવી હતી. બાજુ ઘોડો દોડતો હતો ત્યારે એવો જ દોડતો હતો. પણ એ ઘોડો મરી ગયો પછી.
શું
ઘોડો
મરી ગયો
એટલે એના ઉપર પછી સવાર થવાનું તો રહ્યું નહી. જેવી ખબર પડી સમ્યક દર્શન થાય ને જ્ઞાન થાય ત્યારે નિર્વાણ પદ નું રિઝર્વેશન તો થઈ જાય છે. અને અહીંયા ગ્રસ્ત દશામાં પણ એ તો થઈ શકે છે. એના માટે જરૂર નથી કે તમે ઘર છોડીને જંગલમાં જાઓ અને તમને ત્યાં જ્ઞાન પ્રગટે એવું કઈ છે નહીં. રામચંદ્રજી 1000 વર્ષ રાજ કર્યું સમ્યક દર્શનમાં. સમ્યક દર્શન 14 વર્ષ વનવાસ ગયા. 14 વર્ષ પાછા આવ્યા ત્યારે બીજી 8 સ્ત્રી વધી ગઈ હતી. જ્યાં જ્યાં જાય ખબર પડે કે આ તો અયોધ્યાના મોટા મહારાજા છે અને પોતે જઈને વનવાસ માટે નીકળ્યા છે. હા તો તમારી કન્યા પરિણો 8 કન્યા પરિણ્યા છે. હા પદ્મ પુરાણમાં આવે છે. આ લોકો તો બીજી રીતે લે છે. રામચંદ્રજી ને કેવી પત્ની વ્રત હતું. મોટા મહારાજ રાજા હતા પણ એમ તો કોઈ બીજી સ્ત્રીઓ સાથે લગ્ન નહોતા કરતા. જૈન પ્રારામાયણમાં એવું નથી આવતું. લક્ષ્મણજી એ પૈણા છે. લક્ષ્મણજી ને કોઈ કન્યાઓ આપી છે. રામચંદ્રજી ને આપી છે. શું
લાવણ્ય પ્રશંસા બહુ કરી છે
પણ આ તો રામચંદ્રજી ની વાત છે. તો આદર્શ પુરુષ ગણાવ્યા છે ને સંસારમાં પણ આદર્શ પુરુષ ગણાવ્યા છે. સમ્યક દર્શન છે, સીતાજી નારાયણી છે, પછી વળી બીજી સ્ત્રીઓને પરણવાનું કામ હોય બધી એનાથી તો ઇન્ફિરિયર હોય. આ તો પટરાણી પહેલેથી છેલ્લે સુધી આ જ પટરાણી રહ્યા છે. સીતાજી જ રહ્યા છે. પણ એ બધા એ જાતના પૂર્વ કર્મના બધા યોગ હોય છે અને એ બધા ખાતા બધા ખાતા બંધ કરવાની વાત છે. લેનદેન પૂરી ખતરી કરીને નીચે અમારા કાપડામાં એવી પદ્ધતિ હતી. ખાતું સરખું થાય એટલે નીચે કરીએ શ્રી ખાતી અમારી ને શ્રી કરી નાખે. હા ન સમજાય એવી કેટલીક વાતો છે. ઉપર ઉપર થી ન સમજાય. કહેવાનો મતલબ શું છે કે મોક્ષ ને ઉપયોગ ની સૂક્ષ્મતા ની ભૂમિકા તત્વના ઊંડા વિચાર કરવાથી એટલે કે સ્વલક્ષી વિચાર કરવાથી આવે છે. પકડાણું પહેલેથી જ મારા અભિપ્રાયની અંદર આ આધાર બુદ્ધિ પાકી રાખીને પછી આ બાજુ જવાની થોડી થોડી મહેનત કરી તો ક્યાંથી જવાય? બધું ખેંચે જ ને, બધું ખેંચે જ. એટલે તો સાવ ચોકડી મૂકી દેવી જોઈએ કે હવે સંસાર વધારવો નથી અને હવે સંસાર કરવો નથી. હવે આ એક જ દિશામાં જવું છે પૂરી તાકાતથી ને પૂરી શક્તિથી. પછી જે વર્તમાન પૂર્વકર્મ અનુસાર સંયોગ હોય એને એડજસ્ટ કરવાની વાત છે. ભાવનામાં ફેરવાની કોઈ વાત નથી, અભિપ્રાયમાં ફેરફાર કરવાની વાત નથી. ફેરફાર થોડો એડજસ્ટમેન્ટ વર્તમાન સંયોગો સાથે કરવો પડે, ને એમાં ચાલે નહીં, કેમ કે પૂર્વ કર્મનું નિબંધન છે. કેટલું બંધન ભોગવવું પડે જીવને, પણ અભિપ્રાયમાં એ વાત નથી. અભિપ્રાયમાં તો આખો સંસાર બળીને રાખ થઈ જાય. સંસારને લીલો રાખવાનો નથી, લીલી વાળી નથી રાખવાની, પણ બાળી નાખવાની છે. લીલી હોય તો એ વાળીને બાળી
નાખવાની
છે. બાળી નાખો પછી ન ઉગે. એટલે પૂરેપૂરી શક્તિ છે આ બાજુ આવવું પડે, કારણ કે એની ઉપલબ્ધિ પણ એવી છે. પૂર્ણ પદ મળે છે, પૂર્ણ સુખ ને પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન મળે છે. તો પુરુષાર્થ પણ પૂરો હોય તો પૂરું મળે, પુરુષાર્થ અધૂરો હોય પૂરું કેમ મળે? જરૂરિયાત વાળાને તો જરૂરિયાત ને હિસાબે કઈક કરવું પડે, પણ વગર જરૂરિયાત વાળાને શું કરવા કરવું પડે? કઈ કારણ ખરું? એ તો પોતાના આત્માને પૂછતો નથી કે તું શું કરવા કરશ. સ્વલક્ષી તત્વના સ્વતત્વના ઊંડા વિચારો કરવા. ઊંડા વિચારો મારી વાત છે. તત્વ એટલે સ્વતત્વ લેવું, ત્રિગુણ પર્યાય ને ઉત્પાદવે ધ્રુવ ને ફલાણું ને સ્વદ્રેવ આમ ને એવું કઈ નહીં. સ્વતત્વના સ્વલક્ષી ઊંડા વિચારો કરવા. આત્માની લગ્નિ લગાવી, નાયક ની એટલે સ્વરૂપ પ્રાપ્ત કરવાની લગ્નિ લાગવી જોઈએ. નાયક ની લગ્નિ લગાવી એટલે નાયક 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 રટણ કરવું એમ નથી વાત અહીંયા. નાયક તો આત્માનું સ્વરૂપ છે, અને સ્વરૂપ પ્રાપ્તિની લગ્નિ લગાડવી એટલે લાગી લગાડતા લગાડ આપી નથી, પણ ઉપદેશમાં એવું બોલાય. આવું સ્વરૂપનો આટલો લાભ છે તો એની લગ્નિ ચાલુ થઈ જવી જોઈએ સહજપણે. એનો મહિમા કરવો એ ઉપદેશમાં એમ કહેવાય છે. મહિમા એનો કરવો એટલે એનો મહિમા આવ્યા વિના રહે નહીં, એની વાત છે. બહાર ઉપયોગ જે જાય છે તે બધો સ્થૂળ છે. જેટલો ઉપયોગ બહાર જાય એ સ્થૂળતા લાવે, સ્થૂળતા ઊભી કરે. જેટલું પરલક્ષ છે એ સ્થૂળતા ઊભી કરે. પરલક્ષના દોષમાં મોટું નુકસાન સ્થૂળતાનું છે, ઉપયોગની સ્થૂળતાનું છે. ઉપયોગ સ્થૂળ થાય એટલે પોતાનું પ્રયોજન જે છે એની પકડ ના આવે, પછી વિકાસ ક્યાંથી થાય? મોક્ષની ભૂમિકાનો વિકાસ તો પ્રયોજનની પકડ ઉપર છે. પ્રયોજનની પકડ રહી નહીં પરલક્ષને કારણે ઉપયોગ સ્થૂળ ચાલતો હોય. બહાર ઉપયોગ જે જાય છે તે બધો સ્થૂળ છે, તેની મહિમા અને એકત્વ બુદ્ધિ તોડીને હું ચૈતન્ય છું, હું મહિમાનો ભંડાર છું, બધું મારામાં છે, બહારમાં કાંઈ નથી, એમ બધા વિકલ્પોની વચ્ચે હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન, ઓળખવાની વાત આવશે. કેમ કે સત્સંગ અને સ્વાધ્યાય ઓળખવા માટે છે, ભાવ ભાષણ માટે છે. એક વાર સ્વરૂપનું ભાવ ભાષણ આવ્યું કે સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ ઓટોમેટિક જાગૃત થાય છે. પછી એનું આકર્ષણ એટલું અંદર થાય કે ઉપયોગ બહાર જાય તો છટકી છટકીને આ બાજુ આવે, વારંવાર છટકી જાય. પણ હું આવો છું ને, હું તો આવો છું ને, હું તો આવો છું ને એમ કરીને આવે. આ બધું ક્યાં આવેલું? આપણું ક્યાં ચાલવા માંડ્યું વિકલ્પ? બહાર ની મહિમા તોડીને જગત ની જગત ના પદાર્થ ની દેવે કેવું વચન લીધું કે આ આખું જગત સોના નું થાય તો અમારે ત્રણ વ્રત છે. આખું જગત સોના નું થાય તો અમારે ત્રણ વ્રત છે. એટલે આખા હોનારા જગત ના તણખલા ને અરે તોડી નાખ્યો. રાજમાના એક પલ્લા માં હોના નું જગત મૂક્યું, 5-5 લાખ નું મૂક્યા, 5-5 હજાર નું મૂક્યા, બીજી બાજુ તણખ નું મૂક્યું, એ બે હરખ વજન છે અને અમને કઈ ફરક પડતો નથી. આખા જગત નો હું એમાં ઉડાડ્યો. બોલો તરત છાપામાં વાંચે કે જગત ના મોટા ધનાઢ્યો ના પહેલા 10 નંબર માં આ નામ છે. પછી અંદર એને થવા માંડે, હા આમાં કઈક આપણો નંબર આવ્યો હતો. સહાનુભૂતિ દર્શન સ્થાન નો પ્રશ્ન છે. બહારના એકાંત ને સ્વાધ્યાય કરનારના પરિણામ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો, અથવા એ આવશ્યક ખરું કે નહીં, એટલી વાત છે પ્રશ્નમાં. એટલી વાત છે સમાધાન. જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. સ્વાધ્યાયની રુચિ હોય તો સ્વાધ્યાયમાં એકાંત સ્વાભાવિક રીતે પસંદ કરવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે એને એમ જ ગમે. પછી વસ્તુ સ્થિતિ એવી છે કે બહારના સંયોગ વિયોગ ઉપર જીવનો અધિકાર નથી, અથવા જીવ એનો કરતા હરતા થઈને કરી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. એટલે કોઈ સ્વાધ્યાય કરનારને એકાંત ન પણ હોઈ શકે, ન પણ મળતું હોય એવું પણ બની શકે. પણ છતાં એની રુચિ એવી હોય કે મને એકાંત રહે તો સારું, એને ઈચ્છે, એ એકાંત ને ઈચ્છે એમ બને. પણ ઈચ્છે માટે બને જ એવું કોઈ બંધન નથી બાહ્ય પરિસ્થિતિ. તેમ એકાંત ન મળે તો સ્વાધ્યાય ન થઈ શકે એવું પણ નથી. એકાંત મળે તો જ સ્વાધ્યાય થઈ શકે એવું પણ નથી. સ્વાધ્યાય તો સ્વાધ્યાયના રસ ઉપર આધારિત છે. સામાન્યપણે તો જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. કોઈ એકાંત સેવે, કોઈ એકાગ્રતા કરે, પણ કરીને વાત લીધી છે. મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ એક એમની વિશેષ વાત છે. 128 માં છેલ્લું વચન લ્યો, મૂળ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકલી મનની એકાગ્રતા કઈ કામ આવતી નથી. આગળ ધ્યાનમાં પ્રયોગ કરે છે ને, એથી કઈ કામમાં ન આવે. આત્મ સ્વરૂપ નું ગ્રહણ ન થાય તો કામ ના આવે. એમનું વજન બધી જગ્યાએ સ્વરૂપ ગ્રહણ કરવા ઉપર છે. સ્વરૂપ ગ્રહણ થયો એ વિચાર થી આગળ નો વિષય થઈ ગયો, વિકલ્પ થી આગળ નો વિષય થઈ ગયો. પછી 189 માં છેલ્લે લ્યો, મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે તેના વાંચન વિચારો કરવા અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ક્યાં વજન જાય છે? ગ્રહણ કરવા. અહીંયા શું કીધું કે મૂળ પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન. ગ્રહણ કરવું એક વાત છે, વિચારવું સાવ બીજી વાત છે. પછી 191 જુઓ, તત્વ વિચારમાં ધ્યેય હોવું જોઈએ આત્માને ગ્રહણ કરવું, કે શું આત્માને હું ગ્રહણ કરું. પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના શાસ્ત્ર ના દ્રવગુણ પર્યાય વગેરે બધા વિચારો સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી વચમાં ભલે આવે, પણ ધ્યેય હોવું જોઈએ કે હું ગ્રહણ કરું. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચર્ચા ચાલી છે આ દિવસોમાં, એમાં એમનું વજન ક્યાં છે? કે તું સ્વરૂપનું ગ્રહણ કર. સ્વરૂપ ગ્રહણ કર્યા વિના કેટલા વિચારો, એટલી એકાગ્રતા, એકાંત આ કોઈ કામની ચીજ નહીં રહે. વ્યર્થ જશે, નકામી જશે. પરદ્રવ છે આહાર પાણી, તો આહાર પાણી લેવાનો વિચાર આવે છે. ગ્રહણ કરી શકતો નથી તો પણ ગ્રહણ કરે છે એમ સમજીને પ્રવૃત્તિ કરે છે. કોઈ આત્મા આહાર પાણીના પુદ્ગલ પરમાણુને ગ્રહણ તો ન કરી શકે, છતાં ત્યાં વાંચન વિચાર કે વિચાર કરીને વિકલ્પ કરીને બેસી નથી રહેતો. ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે, તો કે ગ્રહણ થતું નથી તો પણ એ મિથ્યા પ્રવૃત્તિ કરે છે. આ તો પોતે જ છે, પોતે હોવા છતાં પોતે પોતાને ગ્રહણ કર્યો નથી એનાથી. એટલે ઉપદેશ આપે છે કે તું ગ્રહણ કર, બાકી તો પોતે જ છે. પોતે જ છે એમ અનુભવ આવું તે ગ્રહણ કરો, બાકી કઈ બીજું વસ્તુ કઈ, જેમ ખોરાક ગ્રહણ કરીએ છીએ એમ કઈ ગ્રહણ થોડો કરવાનો. પોતે જ છે એવો અનુભવ થવો તે એનું ગ્રહણ થઈ ગયું. અસ્તિત્વ ગ્રહણ એટલે શું? બહુ સીધું લઈએ તો અસ્તિત્વ ગ્રહણ એટલે શું? પોતાની હયાતીને અનુભવવી, પોતાની મોજૂદગીને અનુભવવી, અર્થાત પોતાની વિદ્યમાનતાને અનુભવવી. અસ્તિત્વ છે, વિદ્યમાનતા છે. અસ્તિત્વનો બીજો અધર વર્ડ જ વિદ્યમાનતા છે. સાદા શબ્દોમાં આપણે એને કહીએ હયાતીને મોજૂદગી. નિદનથી એ અનુભવાય કે હું છું એ અનુગ્રહણ છે. જ્ઞાન વેદનથી તે અનુભવાય કે આજે વેદાય છે તે હું છું, આજે અનુભવાય છે વેદાય છે તે અનુભવાય છે, આ વેદાય છે તે હું, બસ આ ગ્રહણ થયું. એવું નથી કરતો માટે એવું કરે એમ ઉપદેશ. ચર્ચામાં બધી વાત ચાલી છે કે એટલે વિચાર કે એટલી એકાગ્રતા એ કામ નહીં આવે. ચિંતન મનન એકાગ્રતા એટલા વિચાર સ્વરૂપ ગ્રહણ કરવું જોઈએ. પ્રેક્ટિકલ છે પણ આવે કે ના આવે ધ્યાન જોવું જોઈએ. કોઈ એકાંત સેવે જ્ઞાન વેદન છે એમાં પરપ્રવેશ ભાવ નો અભ્યાસ ઉભો છે જે સ્વસંવેદન ને રોકે છે. બહુ ચોખ્ખી વાત છે એકદમ. કોઈ એકાંત સેવે કોઈ એકાગ્રતા કરે કોઈ પછી એમ કે આ ધ્યાનની એકાગ્રતા ભલે અત્યારે આત્માની ન હોય પણ આપણે પ્રેક્ટિસ પાડી હોય તો પછી જ્યારે આપણને આત્માનુભવ થાય ત્યારે પ્રેક્ટિસ કામ લાગે કે ન લાગે. માટે આપણે અત્યારે થોડી પ્રેક્ટિસ તો કરવી. કયા પ્રકારે શક્તિ નો ખર્ચ કરવો વાપરવી કઈ ભૂમિકામાં કેવા પ્રકારે પોતાની શક્તિનો સદવ્યય કરવો ખર્ચ કરવો આ એક મહત્વનો વિષય છે. નહીતર સ્વચ્છંદે મનમાંની પ્રવૃત્તિ જીવો કરે છે. શક્તિ મર્યાદિત છે, ખર્ચાઈ જાય છે અને વખત નીકળી જાય છે. અમે ધ્યાન કેન્દ્રમાં જઈને ધ્યાન શીખીએ છીએ. કાંઈ તમારું હજી કોઈ જાતનું ઠેકાણું નથી. શું ત્યાં ધ્યાન કેન્દ્રમાં જઈને ધ્યાન કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો છે? પણ હું તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રમાં આવે છે ને કે આચાર્યો શાસ્ત્રમાં આવે છે અને આચાર્યો પણ એમ જ કહે છે કે તું તારા આત્માને ઓળખ અને તેની પ્રતીતિ કર. ઓળખવું એ ગ્રહણ કરવું છે. ઓળખવું તે ગ્રહણ કરવું, ઓળખવું એ તો શબ્દ અધરવર્ડ છે, બીજું કાંઈ નથી. ઓળખાણમાં અસ્તિત્વ ગ્રહણ છે. એમને વિચારથી આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમને. બંધો તણો જાણી સ્વભાવ સ્વભાવ જાણી આત્મનો જે બંધમાં વિરક્ત થાય સમયસરની ગાથા છે. આ બંધ શું છે અને આ આત્મા શું છે તે જાણીને બંધમાંથી વિરક્ત થાય, ભેદ જ્ઞાન કરે. આત્મા અને રાગાદી બંધ ભાવ છે એ વચ્ચે ભેદ જ્ઞાન કરે. કેવી રીતે કરે? બંધો તણો જાણી સ્વભાવ સ્વભાવ જાણી આત્માનો વિભાવ સ્વભાવ શું છે અને સ્વભાવ સ્વભાવ એટલે આત્મ સ્વભાવ શું છે એ બે નો સ્વભાવ જાણીને ભેદ જ્ઞાન કરે, સ્વભાવ નું ભેદ જ્ઞાન કરે. એટલે સ્વભાવની ઓળખ કરે, પરિચય કરીને પરખ કરે અને એ બંનેના જુદા જુદા સ્વભાવ સ્પષ્ટપણે માલુમ પડે એટલે એનું ભેદ જ્ઞાન ચાલુ થાય અંદરમાં. જો યથાર્થ પ્રકારે બંધભાવનું, બંધ વૃત્તિઓનું, એના સ્વભાવનું ફરક આવે પરિચયથી, સ્વભાવ સમજાય, પરિચયથી સમજાય, અનુભવ પદ્ધતિથી સમજાય. પરિચયથી સમજાય એટલે અનુભવ પદ્ધતિથી સમજાય. અને એવી જ રીતે સામે જ્ઞાન સ્વભાવ સમજાય એટલે વિરક્ત થવું ન પડે, બંધમાંથી વિરક્ત થઈ જાય. માને ઉદાસીનતા, ઉપેક્ષા ભાવ સહજપણે ઉત્પન્ન થઈ જાય. કારણ છે, તમે બપોરના ટાઈમે ચાલીને જવાના કોઈ પ્રસંગે રસ્તા ઉપર ચાલો છો, રસ્તા ઉપર અડધે છાંયો છે ને અડધે તડકો છે, મકાન હોય ને બે બાજુ, સૂર્યની પરિસ્થિતિ એવી છે કે અડધે અડધે રસ્તે છાંયો પડે છે, અડધે રસ્તે તડકો છે. તમે સ્વાભાવિકપણે ક્યાં હાલવાના? સ્વાભાવિકપણે ક્યાં ચાલવાના? તડકો લાગે છે એટલે તડકે તો હાલવાના નથી, નાળાના દિવસો છે, તમે છાંય ચાલવાના છે, છાંય છાંય ચાલો ભાઈ. આ સહજ સ્વભાવ છે કે નહીં? તો જે બંધવૃત્તિઓ છે એમાં આકુળતા છે, જે જ્ઞાન છે એમાં નિરાકુળતા છે. વિજ્ઞાન છે થવાનું કે નહીં થવાનું, વિરક્તિ આવવાની કે નહીં બંધ પ્રતિ, તમને તડકતી વિરક્તિ આવી કે ન આવી, હા એવું છે. આની અંદર આ અંદરનું છે, ઓલું બહારનું છે. કેમ કે જીવ અશાંતિને પસંદ કરતો નથી, એમાંય એક જ રસ્તા ઉપર, એક જ ટ્રેક ઉપર શાંતિ ને અશાંતિ બે હોય તો ક્યાં ચાલે? શાંતિ ને કેવી રીતે પસંદ કરે છે? કોઈ જીવ નો પસંદ કરે. બસ વાત છે અવલોકન ની, પ્રેક્ટિસ થી પરિચય કરીને ઓળખવાને, સાચી વાત છે. આ બંધ શું છે અને આત્મા શું છે, તેનો સ્વભાવ શું છે? બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે. એ બંધભાવોમાં રસ અને રુચિ એવી ને એવી રીએ અને સ્વભાવને ઓળખે એમ નહીં, એવું ન બની શકે. અસ્થિ પકડાતા નાસ્તિમાં ફેરફાર થવો જરૂરી છે. નાસ્તિમાં ફેરફાર ન થાય ને અસ્થિનું ગ્રહણ થાય એવું નહીં બને. એટલે એમ કહ્યું કે બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે, ઓળખે તો ગ્રહણ કરે એમ લેવું, ઓળખે એટલે ગ્રહણ કરે, પોતાપણે ગ્રહણ કરે, વેદીને પોતાપણે ગ્રહણ કરે. આ હું હું પણ ગ્રહણ થાય છે. કેવી રીતે ગ્રહણ થાય છે? હું પણ સ્વભાવ, હું સ્વભાવ પણ હું એમ ગ્રહણ થાય છે વિજ્ઞાનને પકડીને. અહીંયા સ્વરૂપ લક્ષ થયો, અહીંયા સ્વરૂપ લક્ષ થયો, પછી સ્વરૂપ લક્ષે સ્વસંવેદનને વધારે, સ્વરૂપને લક્ષમાં રાખી અને સ્વસંવેદનને વધારે. આમ સ્વરૂપ લક્ષ અને સ્વસંવેદન નું કોર્ડિનેશન છે. જીવ પ્રજ્ઞાથી સ્વભાવને જુદો પાડ્યો, તેનાથી સ્વભાવને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે અને સ્વાનુભૂતિનો માર્ગ છે. એટલે સાધન પ્રજ્ઞા છે, જ્ઞાન જ સાધન છે. જે પ્રજ્ઞાથી એટલે જે જ્ઞાનથી સ્વભાવ જુદો જણાયો તે જ પ્રજ્ઞા તે જ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે છે. જુદા પડવાનું કાર્ય પણ જ્ઞાન કરે છે, જુદા પાડવાનું કાર્ય પણ જ્ઞાન કરે છે, અને ગ્રહણ કરવાનું કાર્ય પણ જ્ઞાન જ કરે છે. જ્ઞાન જ સાધન છે. પછી એકાગ્રતા થતા ચારિત્ર આવ્યું અને એને પતી હતી એટલે શ્રદ્ધાન પણ આવી ગયું. મૂળમાં કામ જ્ઞાને કર્યું. મજા પડી ગઈ? હડતાલ ચાલે છે. પ્રજ્ઞા શાસ્ત્ર પાછા છે. જે જ્ઞાન થી સ્વભાવ ને જુદો જાણ્યો તેનાથી તે જ જ્ઞાન થી સ્વભાવ ને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા લીનતા કરે નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ તે મુક્તિનો માર્ગ છે, તે સાનુભૂતિનો માર્ગ છે. 12 અંગમાં સ્વાનુભૂતિનું વિધાન છે. કોને કહ્યું? રાજમલજી. રાજમલજી 12 અંગમાં સ્વાનુભૂતિનું વિધાન છે. 12 અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી. જ્યારે સ્વાનુભૂતિ છે એ અપૂર્વ લબ્ધિ છે. એમાંથી નીકળે છે શું? જો 12 અંગનું જ્ઞાન એટલે પૂરા વિસ્તાર, જ્ઞાનનો પૂરો વિસ્તાર. સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપી દીધો. શું? કે આ માર્ગ અંદર વિસ્તાર વાળા જ્ઞાન ની કોઈ વેલ્યુ નથી. જ્યારે બાહ્ય દ્રષ્ટિ જુઓ ને આકર્ષણ થાય છે ત્યાં થાય છે. શું ભાઈ એનું જ્ઞાન છે, એટલી વાતો કરે છે. મોહ થાય એના ઉપર, બાહ્ય જ્ઞાન વાળા ઉપર જીવને મોહ થાય. આ લાઈન જુદી છે. આયા તો તું એ જો કે જ્ઞાન થોડું હોય કે જાદુ સ્વાનુભૂતિ છે બને મુમુક્ષુ એ પણ સૂક્ષ્મ વધારવાનો પ્રયત્ન કદી ન કરવો. આશય આમાં જ નીકળે છે. આશય લખવો પડશે ને? એકલવાસી સુધી આશય લખેલો છે. બરાબર છે. આશય નીકળે છે આમાં કે મુમુક્ષુએ પણ સૂક્ષ્મ જ્ઞાનનો વિસ્તાર થાય, વિશાળ થાય, ઘણું લાંબુ ચોડું જ્ઞાન થાય એ પ્રયત્ન નહીં કરો. મુમુક્ષુએ સ્વાનુભૂતિ થાય, સ્વાનુભવ થાય, સ્વરૂપને ઓળખીને સ્વરૂપનું ગ્રહણ થઈને લીનતા એકાગ્રતા થાય એ ઉપાય છે. માર્ગ એટલો ઉપાય છે, એનો જ પ્રયત્ન કરો, બીજો પ્રયત્ન ન કરવો. ચોખ્ખો નીકળ્યો આમાંથી.
પ્રથમથી જ અનુભવની જ લાઈન પકડાય. પ્રથમથી જ લાઈન જે છે
અનુભવની,
જે ઓળખાણ થાય છે એ પણ અનુભવમાં આવતા,
નહીતર શું થશે? તો તારી શક્તિ ને સમય બે ખર્ચાઈ જશે એની વાય. હા, શાસ્ત્રો વાંચી વાંચીને વિશાળતા કરીશ જ્ઞાનની, કાં કોઈ વક્તાઓને સાંભળી સાંભળીને, કાં આપસમાં ચર્ચાઓ કરી કરીને લાઈન સ્વાનુભવ નહીં પકડાય. સ્વાનુભવ વાળો તર્યો છે. કોણ તર્યો છે? એકલો સ્વાનુભવ વાળો હતો, બાકી કોઈ તર્યો નથી. સ્વાનુભવ થી શૂન્ય રહ્યા તે કોઈ તર્યા નથી. પછી એ લોકોએ ભલે વ્રતો મહાવ્રતો પાડ્યા હોય, એ લોકોએ ભલે ગમે એવી તપશ્ચર્યાઓને ધ્યાન કર્યા હોય, કે એ લોકો ભલે શાસ્ત્રોની અંદર સિદ્ધાંત શાસ્ત્રોની અંદર પારંગત થઈ ગયા હોય, એક્સપર્ટ. હા, 142 કળશ કૃષ્ણ કળશમાં એ લખ્યું છે એમણે. એમનું તો અનુભવ પ્રધાન ટીકા છે કે કોઈ એમ વિચારે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી અનુભવ થશે. જૈન સિદ્ધાંત, બીજા સિદ્ધાંતનો તો અવકાશ જ નથી, તો એમ નથી. કહી દીધું ચોખ્ખે ચોખ્ખો કે જૈન સિદ્ધાંતનો તમે વારંવાર અભ્યાસ કરો માટે તમને આત્માનો અનુભવ થાય, એમ નથી. જૈન સિદ્ધાંત નો અનુભવ કરે ને તો સ્થાન મળે સમાજમાં. ભાઈ તો જૈન સિદ્ધાંત સિદ્ધાંત જ્ઞાની છે, અહીંયા સિદ્ધાંત જ્ઞાની ની વેલ્યુ નથી, અનુભવ જ્ઞાની ની વેલ્યુ છે. આટલી આટલો પરિશ્રમ ને મહેનત કરીને મરી જાય, પત્તો લાગે નહીં, શ્રી ગુરુ ઘડીક માં સજા થી કેવી રીતે ગ્રહણ કરાવી દેતા હશે? ગ્રહણ કરી શકે એવી યોગ્યતા જોવી પેલા, એવી યોગ્યતામાં આવનારને ગ્રહણ કરાવી શકાય. જેમ કે સોગાની જીલી હતી, યોગ્યતામાં આવ્યા તો ગ્રહણ કરાવી શક્યા, અથવા ગ્રહણ થઈ શક્યું. બાકી તમે બીજા 200 જણા બેઠા હતા, સાધ્ય વર્ગમાં 200-300 ની સંખ્યા એવરેજ રહેતી હતી. ભાણી એકને જ કેમ કરે, પક્ષપાત હતો, ઓળખાણ નહોતી તારે તો. ઘણા નવા નવા આવે ત્યાં તો, બહુ જ નવા નવા આવતા હોય. શું સંગત પરિચય હોય ની બધાની સાથે યોગ્યતા પ્રવાસ છે. યોગ્યતા માનને નિમિત્ત પડે છે, જીવન મૂર્તિનું નિમિત્ત યોગ્યતા માનને પડે છે. કાલે મૂળાચાર ની વાત કરી ને ભાઈએ, એ વાત સાવ નવી છે. મૂળાચાર ક્યાંકથી મેળવવું પડશે? 63 પાનું કે 63 પાનું ગાથા. સજીવન મૂર્તિ ની જરૂર નથી એમ લખે છે શાસ્ત્રમાં, માન્યામાં આવતી નથી. વસ્તુ સ્થિતિની બહાર છે. આવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિતિ. અને હજારો શાસ્ત્રો એ ગુરુ મહિમા ગાયો છે, ભિન્ન પદાર્થો હોવા છતાં ગુરુ અને શિષ્યના આત્માઓ તદ્દન જુદા હોવા છતાં દેવગુરુ ને શાસ્ત્ર ત્રણેને એક કોટીમાં મૂક્યા છે. શાસ્ત્ર તો દેવગુરુ ના વચનો છે ને, બીજો શું છે? શાસ્ત્ર છે તો દેવગુરુ ના વચનો છે, તો બાય પ્રોડક્ટ છે, ઓલા તો મૂળ વસ્તુ છે. ગુરુદેવ તો મૂળાચાર ની કથા જ લેતા હતા ને. મને કોઈ સમજ ફેર લાગે,
સમજ ફેર ક્યાં કોઈ
મૂળાચાર્ય આ ગાથા લીધા મુનિ એમ કે એકાંતમાં ન રહી શકતો હોય તો તું કુસંગ સેવીશ ને અથવા મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી નો સંગ કરીશ ને. મૂળ તો વાત એ છે, ભાવલિંગી મુનિ ને ઉપદેશ છે કે તું દ્રવલિંગી નો સંગ કરીશ ને એના કરતા તું સંસારમાં કોઈ સ્ત્રી નો લગ્ન કરીને એનો સંગ કરજે. દ્રવલિંગી નો સંગ કરશે તો અશુભ ભાવ તો નથી થવાના, સ્ત્રી સંગ કરશે તો અશુભ ભાવ થવાના છે. કુમકુંડાચાર્ય મૂળાચાર્ય ની ચોથી ગાથા છે, ગુરુદેવ આધાર આપતા હતા. કઈ આશય છે એની અંદર? દેખત વાત તો કઈ બેસે એવી છે નહીં. તો શુભ નથી રહેતો, એ તો અશુભ થઈ જાય છે. શુભ કરતા અશુભ થોડું સારું છે, એ તો કોમન સેન્સ ના પાડે છે ભાઈ. એમાં એમ કહ્યું છે કે ચારિત્ર મોહ નો દોષ થશે એ તને એટલો અપરાધ નહીં કરાવે જેટલો તને દર્શન મોથી દોષ થશે એનો અપરાધ થશે. તું અપરાધ ને સમજતા શીખ. લોકો ચારિત્ર મોહ ના અપરાધ ને મોટો ગણે છે ને દર્શન મોહ ના અપરાધ ને નાનો ગણે છે. અથવા સંગમાં કુસંગ શું છે એ સમજતા નથી. દ્રવલિંગી નો સંગ થતા તને તું શ્રદ્ધામાંથી પડી જઈશ, પણ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાથી તું કઈ શ્રદ્ધામાંથી નહીં પડ. જે ગ્રસ્તો છે જેના